கரு சாமர சம்பத் தசநாயக்க மந்திரிமா.
கரு மூலாசன மந்திரிமணி, அத கர்மாந்த அமாத்தியரசிய, வெளிந்த அமாத்தியரசிய, வெவிலி கர்மாந்த அமாத்தியரசிய வேசிஷிய, அப்பே மே அமாத்தியரசிய அமைத்துவரையா ரமேஷ் பத்திரன அமைத்துமா யாகத்தே, சாமர சம்பத் தசநாயக லோஹான் ரத்வத்தே, ஏவகேம அப்பே பிரசன்ன ரணவீர அப்பி துந்தினே கின்னுவா, இதுமா தெக்க சக்திமத் கரகன மே ஆயத்தனைய ராஜ்ய அமைத்துவரு ஹட்டியட்ட இதிரியட்ட கேணியான். மண்டலபிலத்தின் ஆயத்தனை மணிக் காசு அர்ணாபரண ஆயத்தனை சம்பந்தோ அனிதாயன ஆயத்தன சம்பந்தோ அதை கதாகரேனே மணிக்கா சுவர்ணாபரண சம்பந்தம் மணிக் சம்பந்தோ கதாகரா தலதாத்து கோர்ல மெத்தினி ஹேஷாவிதா ந மெத்தித்துமா வேகங்க மங்கிதானே டெண்டர் கர்ணாது கீழா தவேன துருவாப்பியன தீர்ணே அக்கலனே இதிரீதியம தீர்ணே கர்ணானா நிவிதிகள ரத்னபுர யாவட்ட பிரதேசவள இன்ன சியலுதனா கேந்தவளா சியலு நிலதாரின் கேந்தவள தமாய் ஏத்தி இந்து கண்ணே தக்காங்க அப்பி தாம ஏத்தி இந்து அருகன. ஈலங்கன நாலக கோட்டைகுட மந்திரிமா இல்லுவா லக்கல பிரதேசேட்ட மெனிக் பரேஷன் ஆயத்தனி பூணு ஆயத்தனை பண்ணாங்கன்னு கீழ அப்பி லபன விருத்தி லக்கல பிரதேசே பூணு ஆயத்தனையாக நாலக கோட்டைகுட மந்திரிமாக இல்லீம பரிதி அப்பி பட்டாங்கன்னு சூதானம் கல்ல தியன். ஈலங்கட்ட மரஜான் பலீல் கரு மந்திரிமாக்குவா அப்பி கண்ண பத்த வேடி ஏவகேம அப்பனாயன கண்ண மெனிக்கோல்ட கரண மங்கிதானி வெளியு வெடி கேளா எதுமாகே இல்லி மேதி எதுமா மெனிக் வியாபாரிக்கே கட்டிட்டு எதுமாகே பெத்தேன் கியூவா எதுமாகே பெத்தேன் மெனிக் வியாபாரிக்கே கட்டிட்டு அப்பி பிலிகாண்ணும் ஹெபை அப்பி மெனிக் சுவர்ணாபரண அதிகாரி கேன்னே மேரட்டே மெனிக்கா சுவர்ணாபரண அதிகாரியே மகாபாண்டாகாரேட்ட வசரகட்ட மில்லியன பணாக் கதலியாக் அப்பி அப்பென்ன அப்பி மே ஆண்டுவட்ட நெத்தம் மே பாண்டாகாரேட்ட அயவேட்ட மெனிக்கா சுவர்ணாபரண அதிகாரியே மில்லியன பணாக் கதலியாக் அப்பி ஹம அவருத்தம் தினோம் தேனிசா அப்பிட்ட பே அப்பி மே ஆயத்தனைய அப்பி வெட்டுப் கேவாண்ட கொடநகிலியோல்ட குலிய கேவாண்ட சியல்லம் கரகனியான்னு மே கண்ண மெனிக் பலபத்ரோலியும் வெட்டலியும் மொழியும் ஈலங்கட்ட அப்பி மே கண்ண அப்பநாயனேட்ட கண்ணே அப்பி சீயட்ட சதவிசிபா கொட்டிமகேனா ருபியால் சீயட்ட சதவிசிபாய் அப்பி பத்த கண்ணி எனிசா அப்பி சீயட்ட சத பணாக திப்ப பத்தாத் அடுக்கர்லாத்தீனோ சீயட சதவிசிபா தாக்கா அடுக்கர்லாத்தீனோ நிசா உபரிம அடுவேன் தமாய் அப்பி பத்த கண்ணி ஏவகேம தமாய் அப்பே பலாபரோத்துவ தீன்னே லங்காவே ருபியால் நிவே மெனிக் கொளின் லபாகண்ட லங்காவே ருபியால் கண்ணோ வகேம விதேச ராட்டவலிங்க என்ன டொலர் டிக்க ஹாகண்ணிக்க தமாய் அப்பிட்டு தீன பிரச்னி ஏமனா மே ஆயத்தனே டொலர் பில்லியனேக்கு வித்தர மெனிக் கால் மேரட்டிங் எலியட்டியானோ டொலர் பில்லியனேக்கு கால் எலியட்டியாம அப்பிட்ட மே அவருத்தி தண்ட லபில தீன்னே டொலர் மில்லியன எக்கசிய ஹெத்தாவாய் டொலர் மில்லியன எக்கசிய ஹெத்தாவாய் அப்பிட்ட மே அவருத்தி தாம லபில தீன்னே டொலர் ரோலி எனிசா அப்பே பலாபரத்து என்னோன அப்பி கௌருத் சீயட பகா மெனிக் வியாபாரே நெத்த மெனிக் விளந்தாமே ஜாத்தியாந்தர விளந்தாமே டொலர் ரோலி மேரட்ட ஆதாயம் லபாகன் சீயட பகாக் டொலர் மில்லியன பன்சியாக் வாங்கணும் மகே மங்னிகாங் ஹித்தன விதிய மே ரட்ட துவாண்ட டொலர் பில்லியன விசா கோன அவருத்தகட மே ரட்ட துவாண்ட மே ரட்ட துவாண்ட டொலர் மில்லியன விசா கோயனவன ஏ டொலர் மில்லியன விசன் சீயட பகாக் போயனவன மில்லியன பன்சியாக் அப்பி ஹோயண்டு ஏ மில்லியன பன்சியா அப்பி ஹோயனவன அப்பி நீதி ரீதி தாண்டோன அப்பி மே ஈய பெரேதா மகாபேங்கு அதிபத்துமா முதல் அமாத்தியான்சே கஷ்டம் மிக அப்பி கெனல்லா அப்பி சாகச்சா வக்கரா லபனா ஜனவரி மாசிதான் கஷ்ட டெக்ட அக்கர்லா மேரட்டிங் என சேம மெனிக் சந்தா தின எக்கசியா சூவா கத்துளத ரட்டிம் பிட்டவன மெனிக் கோல்ட முதல் நெவத அப்பே ரட்டட நெத்தம் மே லங்காவட டொலர் என்னோனு ஏமனத்து அப்பிட கவதாக்கம் மே மெனிக் வியாபாரே திவுனு கரண்ட மெனிக் வியாபாரே நெத்தம் மெனிக் கோலின் ரட்டர் லபின முதல லபாகண்ட பே அப்பி ஏ விதியட கினத் இசா ஏ பெல பிலோல அப்பி கிரியாத்மக் கல தீனோ இது மே ஆயத்தனே தேக்க மட தீல தீன ஆயத்தன சியல்லம மங்கிதன்னே வகாண்ட தியன நெத்தம் விக்குணாண்ட தியன நெத்தம் ஆயோஜக்கோ ஹுவாகன கரண்டோன ஆயத்தன தான் கொஞ்சம் உதாரணையாக வசிங் கஹட்டகா கிரபைஸ் கஹட்டகா கிரபைஸ் கேன்னே அது கஹட்டகா கிரபைஸ் சொல்ல தியன டொன்னகா டொலர் மில்லியன டொலர் ஹயதாட்டு விக்குணனோ டொலர் துந்தாட்டு விக்குணனோ டொலர் தேதாட்டு விக்குணனோ மே வேணும் கூட தீனா நமசியா டொன் டொலர் தேதாஸ் பணாகான இல்லலா தீனா மங்கிதானி டொலர் மில்லியன தெக்கக வீத்தர මිනිවාන් අද කහට ගා වැඩ පොලේ තියෙනවා. හැබැයි මේවා විකුණනකොට අපිට ලොකු ප්‍රශ්න තියෙනවා. ටෙන්ඩර් ප්‍රශ්න තියෙනවා. නොයෙකුත් චක්‍රලේඛන හරස් වෙනවා. දැන් කහට ගහ මිනිරන් වලේ මිනිරන් කඩන කෙනා අඩි 2000ක් යටට ගිහිලා තමයි මිනිරන් කඩන්නේ. අඩි 2000ක් යට. හැබැයි අඩි 2000ක් යට මිනිරන් කඩන එයාට ගෙවන්නේ තාම රුපියල් 1500යි 1300යි. ඇයි ඒක හේතුව තමයි අපි මුදල් අමාත්‍යාංශයේ එක එක චක්‍රලේඛන වලට යටත් වෙලා තියෙනවා. මම මුදල් අමාත්‍යාංශයට ගිහිලා ගිය සතියේ කතා කරා මේ චක්‍රලේඛනත් එක්ක කවදාක්වත් මිනිරන් අඩි 2000ක් යට කඩන මිනිහා රුපියල් 1500ට මිනිරන් කඩන්නේ නැහැ. මිනිරන් කඩන කෙනාට දැන් මගේ අමාත්‍යාංශේ තියෙනවා සෙරමික්. ඒ කියන්නේ උරු කර්මාන්ත ශාලා 8ක්. හැබැයි උරු කර්මාන්ත ශාලා 7ක් වහලා තියෙනවා. එක උරු කර්මාන්ත ශාලාවයි අම්පාරේ තියෙන ක්‍රියාත්මක වෙන්නේ. ඉතින් උළු හදනවා නම් යටියන උළු හදන මිනිසයා යටියන උළු කර්මාන්ත ශාලාවේ ඇමිලිපිටිය උළු කර්මාන්ත ශාලාවේ බින්ගිරිය උළු කර්මාන්ත ශාලාව පටන් ගන්නවා නම් රුපියල් 1500ට රුපියල් 2000ට වැඩ කරන්න මිනිස්සු වෙන්නේ නැහැ. අද කුඹුරක් ඇදුව රුපියල් 3000ක් අම් වෙනවා වරුවෙන්. ඒ නිසා මිනිස්සු මේ ක්ෂේත්‍රයේ අර පහුගිය අවුරුදු 40ක 50ක ගත්ත තීන්දුව තමයි තාමත් ක්‍රියාත්මක වෙන්නේ. මේ මිනිස්සුන්ට අවශ්‍ය වෙලාවට දැන් මැනික් එක ගත්තා, ට්‍රාන්ස්පෝර්ට් දීමන, වෛද්‍ය නිවාඩු, මේවා එකක්වත් දෙන්නේ නැහැ. මේවා චක්‍රලේඛන වලින් හිර කරලා තියෙනවා. මේවා චක්‍රලේඛන වලින් හිර කරලා මෙයා අර්ධ රාජ්‍ය ගෙනියන්න බෑ. මේවා එක්ක වහන්න ඕන. මේවට සභාපතිවරු පත් කළා තියෙනවා, අධ්‍යක්ෂකවරු පත් කළා තියෙනවා. මේවා වෙනුවෙන් වියදම් කරලා දැන් සිමෙන්ති සංස්ථාව ඉන්නේ 13 දෙනා. මුළු ලංකාවේම සිමෙන්ති සංස්ථාවට ඉන්නේ 13 දෙනා. අධ්‍යක්ෂක මණ්ඩලයක් ඉන්නවා, සභාපතිවරයෙක් ඉන්නවා. එක්කෝ වහන්න ඕන, එක්කෝ මේවා දෙන්න ඕන. එක්කෝ මේවා දෙන්නේ නැත්නම් දෙන දවස වෙනකන් කරගෙන යන්න අපි මේවට අවස්ථාව දෙන්න ඕන. ඒ මිනිසුන්ගේ පඩි නැණි ගවන්න ඕන, අවශ්‍ය දේවල් දෙන්න ඕන. නැතුව බෑ මේවා ක්‍රියාත්මක කරන්න. මේ වගේ ආයතන උදාහරණයක් වශයෙන් මන්තායි සෝල්ට් නැත්නම් අලිමංකඩ ලුණු, මන්නාරම ලුණු. දැන් අලිමංකඩ ලුණු හදන කෙනාට ඒ වැටුමෙන් ජීවත් වෙන්න බෑ. දැන් අලිමංකඩ මන්තායි වල වගේ ප්‍රදේශවල ලුණු හදන මිනිස්සයා එන්නේ අපේ ලුණු කර්මාන්තයේ වැඩ නියැලෙන්න. ඒ මිනිසුන්ගේ රැකියාව වෙනුවෙන් සාධාරණ මුදල් වැටුප් අපි ගෙවන්න ඕන. ඉතින් මේවා ගෙවන්නේ හිර කරගෙන ඉන්නවා. මම ඊයේත් මුදල් අමාත්‍යාංශයට ගිහින් කිව්වා රජයේ දෙන චක්‍රලේඛන, රජයේ ගහන චක්‍රලේඛන වලට අපිට වැඩ කරන්න බෑ. වැඩ කරන්න පුළුවන් මේවා රජයේ පෙන්ෂන් හම්බෙන 60න් පෙන්ෂන් යනවා නම් අන්න එහෙම ඒවා මේවා චක්‍රලේඛන වලට යටත්ව වැඩ කරන්න පුළුවන්. හැබැයි මේ වගේ තැන් වල වැඩ කරන දැන් අපේ තියෙන ගොඩක් ආයතන තියෙනවා. දැන් වාලච්චේනේ කඩදාසි කම්මලේ, වාලච්චේනේ කඩදාසි කම්මලේ මම ගිය වෙලාවේ මම ද්‍රවිඩ භාෂාවෙන් කතා කරා. ද්‍රවිඩ මිනිස්සු 150,000 වැඩ කරනවා. අපි දෙන්නේ තාම රුපියල් 1200යි 300යි. හැබැයි රුපියල් 1200ට 300ට දැන් වාලච්චේනේ කඩදාසි කම්මලට එන්නේ නැහැ වැඩ කරන්න. එන මිනිස්සු ගොවිතැන් වලට යනවා, රුපියල් 2000 3000ක් හම්බෙනවා. ඒ නිසා මම වාලච්චේනේ කඩදාසි කම්මලට දීත් කිව්වා මේ ඇයට සාධාරණ වැටුපක් දෙන්න ඕන. මේවා දිනු කරන්න ඕන. මෙයා අක්කර 300ක ඉඳම. නැත්තම් මේවා අපි කාට හරි ආයෝජකයට කතා කරලා දෙන්න ඕන. ඒ වගේම කංක සන්තුරේ සිමෙන්ති අවුරුදු 30ක් වාලා ඉඩමෙන් භාගයක් පදිංචි කළා. තාම ඉඩම තියෙනවා. ලංකාවේ තියෙන හොඳම අමුද්‍රව්‍ය සිමෙන්ති වල තියෙන කංක සන්තුරේ. ඒ නිසා අපි බලන්න ඕන කංක සන්තුරේ අඩුම වශයෙන් සිමෙන්ති හදන්න බැරි නා. දැන් මගේ මැනික් සිමෙන්ති සංස්ථාවට අලුත් සභාපතිවරයෙක් පත් වුණා. ඒ සභාපතිවරයා අලුත් යෝජනා ඉංජිනේරුවරයෙක්. අලුත් යෝජනා ගේනවා. හැබැයි අලුත් යෝජනා ක්‍රියාත්මක කරන්න බෑ. ඇයි අලුත් යෝජනා ක්‍රියාත්මක කරන්න බැරි? අපි මේවා වහන්න තිබ්බේවා. ආයේ අර දාපු පරණ කැබිනට් පේපර් රිවර්ස් කරන්න ඕන. රිවර්ස් කරලා අලුත් කැබිනට් පේපර් දාන්න ඕන. අලුත් කැබිනට් පේපර් දාලා මේවා නැවත පණ ගන්නන්න ඕන. හැබැයි මේවා පණ ගන්නන්න යනකොට එක්කෝ නීතිය හරස් වෙනවා, නෑ මේවා දෙන්න යනවා කියලා. දෙනවා නම් දෙන්න ඕන. මම ඉන්දියාවත් එක්ක කතා කරනවා. නොයෙකුත් තැන් වල ආයෝජක හොයනවා කංක සන්තුරේට එන්න කියලා. කංක සන්තුරේ දෙමළ ද්‍රවිඩ දේශපාලන අධිකාරියත් එක්ක අපි කතා කරන්න වෙනවා. හැබැයි අද වෙනතුරු දෙවිල දේශපාලන අධිකාරියත් ඇවිල්ලා කතා කරන්න වෙනවා. කංක සන්තුරේට ගිය වෙලාවේ අපේ සභාපතිතුමා මිනිස්සු කවලු මොනව හරි පටන් ගන්නද 200කට 300කට රැකියා හම් වෙනවා. අපි බදුල්ලෙන් ගිහිල්ලා මම දාන්නේ කංක සන්තුරේට මිනිස්සු. එහෙමනම් දෙවිල දේශපාලන අධිකාරිය හරි අපිට කතා කරලා කියන්න ඕන අපි මොනවද කංක සන්තුරේ සිමෙන්ති වැඩපොළට කරන්නේ කියලා. දැන් තියෙනවා අලුතෙන් බ්ලොක් ගලක් හොයාගෙන විපක්ෂ මන්ත්‍රීතුමාලා මේක අහගන්න අලුත් බ්ලොක් ගලක් හදනවා. ඒ බ්ලොක් ගල හදන්නේ ඇමරිකාව මේ එංගලන්තේ වගේ රටවල් වල. ඒ බ්ලොග් ගලට වියදම් වෙන්නේ කංක සන්තුරේ ඒ වගේ නැතුව රුපියල් 20යි. අද බ්ලොග් ගලක් කීයද? අද බ්ලොග් ගලක් රුපියල් 150යි. රුපියල් 20ට බ්ලොග් ගල් ටික හදාන්න පුළුවන්. ඉතින් මේවා හදන්න නීති දිනවා. එක එක දේවල් හිර කරනවා.
මම කියන්නේ මේ කාලයක් තියෙන්නේ.
නිසා මේ වගේ ගොඩාක් ආයතන තියෙනවා මගේ යටතේ තියෙන ආයතන. දැන් මම කංක සන්තුරේට ලොරි ඉල්ලලා තියෙනවා සෞඛ්‍ය අමාත්‍යාංශයේ. සෞඛ්‍ය අමාත්‍යාංශයේ ඕන තරම් තියෙනවා ලොරි අයින් කරපුවා. මේ වගේ වැටිච්ච ආයතන දැන් මේකේ දෙවෙනි පාර පටන් ගන්නකොට මිලියන 150 මාජර බැංකුවෙන් අරන් පටන් ගන්න තියෙන කංක සන්තුරේ. හැබැයි මිලියන 150ට පොලිය ඒ වෙලාවේ රුපියල් 106යි. දැන් 130යි. ඒ වෙලාවේ ලයිට් බිල 120යි. දැන් ලයිට් බිල 150යි. එතකොට කොහොමද මේ ආයතන ගෙනියන්නේ? සා මේකට සහයෝගය දෙන්න ඕන, එක්කෝ මේවා දෙන්න ඕන, එක්කෝ මේවා තියාගන්න ඕන. තියාගන්න ඕන නම් මේ නීති රීති ලිහිල් කළා මම මුදල් අමාත්‍යාංශ ලේකම්තුමාට ඊය ගිහිල්ලා කිව්වා නැත්තම් මේව වහන්න ඕන. දැන් මේකේ තියෙන ගැසට් එකේ මට 13ක්. හැබැයි 13 කහගොල්ල කහගල්ල ස්කෝ කියලා මම දැන් ලේකම්තුමේ මෙතන ඉන්නවා. කහගොල්ල ස්කෝ කියලා වඩුවේ සුරේත් මන්දිතුමා තියෙන කහගොල්ල ආමි කැම්ප් එක. අපිට නෑ ගැසට් එකෙන් මට තියෙනවා කාන්තා බලකායක් දාලා මං ගිහින් බලනකොට කහගොල්ල කාන්තා බලකායක් දාලා මං ආරක්ෂක ලේකම්තුමාට කිව්වා එදා වහම මේක බාර දෙන්න අපිට. මේක බාර දෙන්න නැත්තම් මේක ගැසට් එකෙන් ඇයින් වෙන්න ඕනේ. මේ ගැසට් එකේ දිනන නමට 13ක්. එහෙම වෙන්න බෑ. නිසා මේවා ගැන මට බාර දීලා තියෙන මේ රාජ්‍ය අමාත්‍යාංශේ අපේ ඇමතුමා විතරයි. අපි ගරු කරනවා මමයි ලෝආන් රත්නත් ඇමතුමයි ප්‍රසන්න රණවීර ඇමතුමයි. කෙලින්ම අපිට ගැසට් කරලා වැඩ කරන්න බාර දීලා බෙදලා ඒ මනුස්සය අපිට දීලා තියෙනවා. මේ රට වෙනුවෙන් අපි මොනවාරි කරන්න වැඩ ටික කරලා දෙන්න. හැබැයි ඒවා කරන්න යනකොට අපිට ප්‍රශ්න ගැටළු තියෙනවා නම් අපිට ඒවා ලිහලා දෙන්නේ නැත්තම් ඒවට කැබිනට් පේපර් දාලා මේ ප්‍රශ්න ගැටළු මම 5 වතාවකට වැඩිය ජනාධිපති ලේකම් සමන්වේක නායක මහත්තයාට මම ස්තුතිවන්ත වෙනවා. එතුමා හොඳ නිලධාරියෙක්. සමන්වේක නායක මහත්තයා අපි වෙනුවෙන් මේවා ගෙනල්ලා ජනාධිපති ලේකම් කාර්යාලේ විශාල මේ ගැන මේවා මේ නැවත
යථාර්ථයට
උනන්දු වෙනවා. ඒ නිසා මගේ ඉල්ලීම තමයි වැඩ කරන්න පුළුවන් මිනිස්සු ඉන්න ඕන. වැඩ කරන්න බැරි මිනිස්සු යවනවා මගේ මට ඇමතුමත් බලය දීලා තියෙනවා. සා හොඳ සභාපතිවරු ටිකක් පත් කරලා තියෙනවා. ඒ පත් කරලා අපි මේ වැඩ පිළිවෙල ගෙනවා. මම මෙතන උතුරේ දේශපාලන නායකයෙක් ඉන්නවා. මම ඔබතුමාට ආරාධනා කරනවා. ඔබතුමාට සම්බන්ධකම් තියෙනවා. ඔබතුමාලා අපි එනකම් බලා ඉන්න එපා. ඔබතුමා මගේ බලය අරගෙන ඔබතුමාලා කංක සන්තුරේ සිමෙන්ති සංස්ථාව බාරගෙන වැඩ කරන්න. එක වැඩක් පෙන්වන්න විපක්ෂය ඉන්නවා. ඔබතුමාලා හැමදාම ආණ්ඩුවේ ඔබතුමාලා කංක සන්තුරේ අරන් ආයෝජකෙක් ගෙනල්ලා සිමෙන්ති කම්මල
කරන්න.
අපි ඒකට සම්පූර්ණ පිටිපස්සේ ඉඳන් සහයෝගය දෙන්න. නැතුව කවදාවත් යාපනයේ මිනිසුන්ට උතුරේ මිනිසුන්ට සාධාරණ ඉෂ්ට වෙන්නේ
නැහැ. ස්තුතියි. ස්තුතියි. කරු ගායන්ත කනුවතිලක ඔබතුමා.
මූලාසන රූඩ ගරු මන්ත්‍රීතුමනි, අපේ රටටත් ඒ වගේම අපි නියෝජනය කරන පළාතටත් බලපාන වැදගත් අමාත්‍යාංශයක් තමයි වැවිලි කර්මාන්ත අමාත්‍යාංශය. ඒ අමාත්‍යාංශයේ වගේම වැදගත් ඇමතිවරයෙක් මෙහෙවන අවස්ථාවේ මම බලාපොරොත්තු වෙනවා මට ලැබිච්ච සීමිත කාලය තුළ විශේෂයෙන් කුරුඳු වගාව ගැනත් ඒ වගේම තේ ගැනත් යමක් ප්‍රකාශ කරන්න. ගරු සභාපතිතුමනි, මේ පාර අයවැය ඉදිරිපත් කරද්දී ජනාධිපතිතුමා කුරුඳු සඳහා වෙනමම දෙපාර්තමේන්තුවක් ආරම්භ කරන කටයුතු කරන බව කිව්වා. ඒ සඳහා කුරුඳු වගාව බහුලව තිබෙන කරන්දිණිය ප්‍රදේශයේ රුපියල් මිලියන 200ක් වෙන් කරලා දෙපාර්තමේන්තුවක් හදන්න යෝජනා කරා. මට මතකයි ඒ ගැන කියද්දී එතුමා මා දිහා බලලා කිව්වා මන්ත්‍රීතුමා සතුටුයි නේද කියලා. ඇත්ත වශයෙන්ම ඇමතිතුමනි, අපි ඒ ගැන බොහොම සතුටුයි. ඔබතුමත් මමත් නියෝජනය කරන ගාල්ල දිස්ත්‍රික්කයේ තමයි මේ කුරුඳු වගාව වැඩිම සිද්ධ වෙන්නේ. එයිනුත් කරන්දෙනිය, මීටියාගොඩ, බටපොල, කොස්කොඩ, අම්බලංගොඩ, එල්පිටිය වගේ ප්‍රදේශවල ඒක බහුලව සිද්ධ වෙනවා. ඇමතිතුමනි, මම ඔබතුමාට මේ වෙලාවේ මතක් කරනවා දෙපාර්තමේන්තුවකට වැඩිය හොඳයි නේද කුරුඳු වලටත් අධිකාරියක්ම පිහිටෙව්වොත්. තීන්දු තීරණ ගන්න ලේසි, කාර්යක්ෂම සේවයක් කරන්න පුළුවන්. මං හිතනවා ජනාධිපතිතුමාට කිව්වොත් එතුමත් ඒ ගැන හිතයි කියලා. විශේෂයෙන්ම අපි එහෙම කියන්නේ දැන් තේවලට තියෙනවා කුඩා තේවතු සංවර්ධන අධිකාරිය. අපේ විදුර වික්‍රමනායක මැතිතුමත් හොඳට දන්නවා. පොල් වගාවට තියෙනවා පොල් සංවර්ධන අධිකාරිය. එනිසා කුරුඳු වරටත් කුරුඳු සංවර්ධන අධිකාරියක් හැදුවොත් හොඳයි කියලා මං කියනවා. මේ කුරුඳු වගාවට අපේ රටේ දීර්ඝ ඉතිහාසයක් තියෙනවා, අවුරුදු 5000කට වැඩි. ඒ වගේම ලෝකයේ අපේ කුරුඳු වලට සභාපතිතුමනි ලොකු ඉල්ලුමක් තිබෙනවා. හැබැයි අමත්තමත් පිළිගන්නවා ඇති, ඒ ඉල්ලීමට ශරීරණ සැපයුම ලබා දීමට අපි තාම අපොහොසත් වෙලා තිබෙනවා. විදේශ රටවල විශ්වවිද්‍යාල කීපයකම පර්යේෂණ කරලා, විශේෂයෙන්ම ඇමරිකාවේ, කැනඩාවේ, ජර්මනියේ, ප්‍රංශේ වගේ රටවල් වල විශ්වවිද්‍යාලවල පර්යේෂණ වලින් ඔප්පු වෙලා තිබෙනවා, සනාථ කරලා තිබෙනවා. ශ්‍රී ලංකාවේ කුරුඳු සෞඛ්‍ය ආරක්ෂිත මෙන්ම ඖෂධීය පැත්තෙන් ඉතාමත් ඉහළ මට්ටමක තියෙනවා කියලා. දොස්තර මහත්තයෙක් අමාත්‍යාංශයේ මෙහෙවන වෙලාවේ මේ පණිවිඩය වැදගත් කියලා මම හිතනවා. ඇමතුමනි, ඔබතුමත් පිළිගන්නවා ඇති, කුරුඳු වගාව මේ දක්වා ව්‍යාප්ත වෙච්ච ප්‍රමාණය හොඳටම මදි. මම අහලා තියෙන විදිහට රට පුරා හෙක්ටයාර 38,000ක් වගේ බිම් ප්‍රමාණයක් විතරයි කුරුඳු වලට යොදවලා තිබෙන්නේ. මේ කුරුඳු වගාවෙත් නිරත වෙලා ඉන්න පිරිස දිහා බැලුවාම අර තේ වගාව වගේ තමයි. බහුතරයක් අක්කර භාගයක් කාලක් එකහමාරක් දෙකක් වගා කරපු උදවිය. ඒ වගේම වැඩි පිරිසක් මේකට යොමු කිරීම ගැන දැන් රජයේ අවධානය යොමු කරොත් හොඳයි. එතකොට දිනිඳුකමෙන් මිනිස්සු ගොඩ දාන්න පුළුවන්. ඒ වගේම ওই සමෘද්ධිය වගේ දෙන ඒවා පෞල් සංඛ්‍යාව අඩු කරගන්න පුළුවන්. මේක හොඳ සම්පතක් අපේ රටේ තිබෙනවා. ඒ වගේ මහ පරිමාණ වතු වලටත් කුරුඳු වගාවට යොමු වීමට දැන් කාලය එළඹිලා තිබෙන බවයි මගේ විශ්වාසය. කුරුඳු ගහේ හැම කොටසක්ම ප්‍රයෝජනෙට ගන්න පුළුවන් වීම ඉතාම වැදගත්. ඔබතුමා දන්න කුරුඳු කොළේ ගන්න පුළුවන්. කුරුඳු පොත්ත ගන්නවා කොහොමද? කුරුඳු ලී කඳනුත් ගන්න. අපි දැක්ක සමහර දේශපාලනඥයෝ කුරුඳු පොල්ලත් කාලයක් ප්‍රයෝජනෙට ගත්තා. මේ ගහේ සියලුම දේවල් ආදායමක් ගන්න පුළුවන් දේවල්. මේ කුරුඳු වගාව ලංකාවේ ඕනම ප්‍රදේශයක වගා කරන්න පුළුවන් වගාවක් කියලාත් මම හොයලා බැලුවාම මට නම් තොරතුරු ලැබුණේ. ඔව්, ලංකාවේ දුප්පත්කම තුරන් කිරීමට කුරුඳු වගාව බෙහෙවින් ඉවහල් කරගන්න පුළුවන්. කුරුඳු වලින් රටේ ඵලදායීතාවය වැඩි කරගන්නත් පුළුවන්. ඒ වගේම උදාහරණයක් හැටියට කිව්වොත් තවත් බොහෝ දේවල් නිෂ්පාදනය කරන්න පුළුවන් මේ ආශ්‍රිතව. දැන් ටූත්බික්ස් වගේ ඒවා. ඒ වගේ නොයෙක් ස්වයන් රැකියාවලට ගෙවල් වල ඉඳගෙන මිනිස්සුන්ට පුළුවන් මේකේ ප්‍රයෝජනය ගන්න, ආබාධිත උදවියට එහෙම ආදායමක් ගන්න පුළුවන් වෙයි. කුරුඳු වලින් අපේක්ෂිත ආදායම 2025 වෙන විට ඩොලර් බිලියනයක් වුණත් ඔබතුමා උනන්දු වුණොත් අපි ඔක්කොම මේකට අදහස් යෝජනා අරගෙන හරියට ක්‍රියාත්මක කරොත්, විශේෂඥ ඔක්කොම සම්බන්ධ කරගෙන අධ්‍යක්ෂීන් තියෙන මිනිස්සුත් අරගෙන ගොවි ජනතාවත් සම්බන්ධ කරගත්තොත් මං හිතනවා ඒක වැඩි කරගන්න පුළුවන් වෙයි කියලා. යුරෝපීය සංගමයෙන් GI සහතිකය ලැබිච්ච එකම නිෂ්පාදනයත් කුරුඳු වීම අමතක කරන්න නරකයි. මම හිතන්නේ ඒක 2021 මෑතකදී පෙබරවාරි මාසේ ලැබුණේ. මේ සහතිකය ලැබුණාට පස්සේ ඕනම රටක එවැනි නිෂ්පාදන ඉහළ යනවා. ඒ වගේම මිල ඉහළ යෑම විතරක් නෙවෙයි, කවලම් කිරීම, මිශ්‍ර කිරීම වගේ ඒවා නතර වෙනවා. හැබැයි අපේ රටේ කුරුඳු වලට මේ බුද්ධර්ශන සහතිකය ලැබුණත් තවම මිල වැඩි වීමේ ප්‍රතිශතය මදි කියලායි මං හිතන්නේ. අපේ කුරුඳු වලට අතීතයේදී රත්තරන් වලට හා සමාන මිලක් තිබිලා තියෙනවා. ඉතින් ඒ නිසා මේ වගාව මේ අයවැයේදී මෙහෙම හරි අවධානය යොමු වීම ගැන මං සතුටු වෙනවා. වැඩි උනන්දුවක් දක්වලා දියුණු කළ යුතු වගාවක්. කුරුඳු තැලීමට ගැටලු තියෙනවා. ඔබතුමා හොඳට දන්නවා අපේ පළාත්වල ගියාම ඔය හැමතැනම කුරුඳු තලා ගන්න විදියක් නැහැ. දැන් මිනිස්සුන්ගේ හිගයක් තියෙනවා. මාතර 30 කොට තියෙන කුරුඳු පරිශ්‍රණ මධ්‍යස්ථානයත් අපනයන කෘෂිකර්ම දෙපාර්තමේන්තුව වෙන ආයතන තව තවත් ශක්තිමත් කරලා විශේෂයෙන්ම මේ ඔබතුමා බලන්න ශ්‍රමිකයෝ පුහුණු කරන්න පුළුවන් විදිය, තාක්ෂණය මේකට යොදවන්න පුළුවන් විදිය ගැන බලන්න කියලා ඉල්ලා හිටිනවා. ඊළඟට කෙටි වෙලාවක් නිසා තියෙන්නේ මම කැමති තේ කර්මාන්තය ගැන පොඩ්ඩක් මතක් කරන්න. ඔබතුමා දන්නවා ඍජුව හා වක්‍රව මිලියන 4ක් මේකෙන් ජීවත් වෙනවා. අවුරුදු 150ක් තිස්සේ කල්පනා කරලා බැලුවොත් අපේ රටට ලැබිච්ච ආදායමත් මේ කර්මාන්තයෙන් යැපිච්ච පිරිසත් අප්‍රමාණයි. මේ වෙලාවේ ඩොලර් එක වැඩිවීමත් එක්ක වාර්තාගත මිලක් අපේ තේවලට ලැබෙනවා. කුඩා තේවතු හිමියන්ට අමුතේ දළු කිලෝවටත් ඉතිහාසයේ වැඩිම මිල ලැබෙනවා. ඒක දරා ගන්න වෙන පැතිවලින් අමාරු වෙලා තිබෙනවා. නමුත් පහුගිය කාලේ ගත්ත මේ අමනෝක්ෂ තීරණ නිසා, විශේෂයෙන්ම එක රයින් රසායනික පොහොර තහනම් කරන්න ගත්ත මෝඩ තීන්දුව නිසා අපේ තේ කර්මාන්තේ ලොකු පසුබෑමක් ඇති වුණා. 2021 ජනවාරි ඉඳලා ඔක්තෝබර් දක්වා ලැබිච්ච නිෂ්පාදනයත් එක්ක 2022 එම කාලය සංසන්දනය කළ බැලුවහම තේ නිෂ්පාදනයෙන් 120ක් විතර පැහැදිලි අඩුවක් දකින්න තිබෙනවා. නිමිතේ මෙට්‍රික් ටන් 50කට ආසන්න ප්‍රමාණයක් අඩු වෙලා තිබෙනවා. ඒ කියන්නේ ඇමරිකන් ඩොලර් මිලියන 180ක් 200ක් අතර ප්‍රමාණයක් අපේ රටට ලැබෙන්නේ තිබුණු විදේශ විනිමය අපි අහිමි කරගත්තා මේ හිතුවක්කාර කිසි කෙනෙකුට සවන් දෙන්නේ නැතුව ගත්ත තීන්දුව නිසා. අද අපි මූණ දෙන මේ ණය උගුලෙන් එහෙම නැත්නම් මේ ආර්ථික අර්බුදයෙන් ගොඩ යන එක ගැන කල්පනා කරනකොට විශේෂයෙන්ම දේශීය වගාවල් අපේ රටට ආදායම ගෙන දුන්න මේ තේවැනි නිෂ්පාදන දියුණු කිරිය යුතුවම තිබෙනවා. නමුත් අපිට කනගාටුවට හේතුවක් තමයි සභාපතිතුමනි අපේ රටේ බොහොම වගකිව යුතු උදවිය මේ අර්බුදයෙන් ගොඩ එන විදිය ගැන කරන හැම කතාවකදීම අපට ඇහෙන්නේ ජාත්‍යන්තරයෙන් ණය අරගෙන ඒ ණය ගෙවලා ගොඩ එන්න පුළුවන්ද කියලා කරන කතාවක්. රජයේ ප්‍රතිපත්ති හදන ඇතැම් පිරිස් කරන කතාවල් වලින් අපට නිතරම ඇහෙන්නේ බදු වැඩි කරන්න ඕන, පොලිය වැඩි කරන්න ඕන, තෙල් මිල වැඩි කරන්න ඕන, විදුලි බිල වැඩි කරන්න ඕන. මේවයින් තමයි ගොඩ එන්න පුළුවන්ද කියලා යෝජනා කරන්නේ.
එමත්තුම නිල වශයෙන් තමයි නිතුව කාලයක් තියෙන්නේ.
ඒ නිල වශයෙන්නේ ඔබතුමාගේ අතින් දෙන එකත් එක්ක අහම විනාඩි දෙකක් දෙන්න පුළුවන්. එතකොට සභාපතිතුමනි මේක මහා සම්පතක් වෙච්ච මේ තේ කර්මාන්තය වැනි වැවිදි භෝග දියුණු කරලා ගොඩ යන හැටි ගැන දැන් හිතන්න ඇමතිතුමනි අපිට වෙලා වැවිත් තිබෙනවා. අපි කල්පනා කළ බැලුවොත් තේ කර්මාන්තය අපට ලැබිච්ච මහඟු සම්පතක්. අවුරුද්දේ මාස 12ම පළදාවක් ලබන වගාවක් මේක. අපිට වසර පුරාම ඊට උචිත දේශගුණයක් තිබීම ලොකු සම්පතක්. ඒ නිසා අපේ තේවල රසය ඉතාම ඉහළ මට්ටමක තියෙනවා. නමුත් අතීතයේ සිටම වැරදි තීන්දුව ගත්ත නිසා අපේ තේ කර්මාන්තයට කනකොක හඳපු අවස්ථා තිබෙනවා. මම උදාහරණ දෙක තුනක් කියලා මගේ කතාව ඉවර කරන්න. 77 රජයේ කාලේ හොඳට තිබිච්ච වතු කිසිම සැලැස්මක් වැඩපිළිවෙලක් නැතුව ආණ්ඩුවට පවර ගත්තා. නිකං වතු ගැන දන්නේ නැති මිනිස්සු පාලකයෝ වුණා. අන්තිමට මේක අගාධයටම වැටුණා. ඊට පස්සේ ඊයේ පෙරදාගත්ත මේ පෝර පිළිබඳ මෝඩ තීන්දුව නිසා විශාල පසුබෑමක් තේ කර්මාන්තය ඇති වුණා. ඊට පස්සේ මට මතකයි මේක ලොකුවට පාඩු ලබනකොට භාණ්ඩාගාරයට මේක බරක් වේගෙන එනකොට රටේ හැමෝටම මේක අර යාලංකයක වගේ වෙනකොට එවකට පියුදු රජය තීරණයක් ගත්තා වතු සහ තේ කර්මාන්ත ශාලා දීර්ඝකාලීන බදු ක්‍රමයකට ඉතාම අඩු සොච්චම් මුදලකට වතු 20 බැගින් සමාගම් 23කට ලබා දෙන්න තීරණය කරා. අද වෙනකොට ආපහු හැරිලා බලනකොට ඒ සමාගම් 23ෙන් වතු 5කට වැඩිය යම් මට්ටමකට හරි මේක පවත්වාගෙන යන්නේ නැහැ. ඒ නිසා දැන් මේ අදහස් කරලා තියෙන විදිහට සමාගම් වල වගා නොකරන ඉඩම් කොටස් වහාම හඳුනා ගැනීමක් කරලා උදාහරණයකට ගත්තොත් තේ හොඳටම වැවෙන දිස්ත්‍රික්ක 8ක් තියෙනවා. එක දිස්ත්‍රික්කයකින් වගාන කරපු ඉඩම් හෙක්ටයාර 1000ක් තෝරගත්තොත් අත්අඩංගුවට බැලීමේ පදනමට ජනතාවට දීලා රැකියා නැති තරුණ පිරිසට ත්‍රී වීලර් රියදුරු වගේ ඉන්න අයට විදේශ රැකියාවල ඉන්න පවුල්වලට මේවා ලබා දෙන්න පුළුවන් අත්අඩංගුවට බැලීමේ ක්‍රමයක් අනුගමනය කරන්න ඔබතුමාලගේ අවධානය යොමු වෙලා තිබෙන බව මම දන්නවා. අවසාන වශයෙන් ඔබතුමා බොහෝම මහන්සි වෙනවා අලුතෙන් තේ පැල නොමිලේ දෙන්න තවාන් වැඩි දියුණු කරන්න සහනාධාර නැවත වගාවට ලබා දෙන්න. ඇත්ත වශයෙන්ම නැවත වගාවට දැන් හුඟක් මහන්සි වෙන්න වෙනවා. මොකද සමහරු තේ වගාවෙන් ඈත් වෙලා මේ පෝර ප්‍රශ්නත් එක්ක ආදායම් නැති වෙලා තේ වගාවෙන් ඈත් වෙලා. ඒ වගේම දැන් තියෙන මේ ආදායම ලබන්නේත් අපි දන්නවා VP තේ ගහක් අවුරුදු 20යි උපරිම. එයින් දැන් ආදායම ලබන තේ වලින් 90%ක්ම අවුරුදු 20 සම්පූර්ණ වෙච්ච ගස් තියෙනවා. ඒ නිසා නැවත වගාව ගැන බලන්න. එතකොට ඔබතුමා මේ අලුත් වැඩපිළිවෙල ටික දැම්මහම දැනට ලබන ඇමරිකන් ඩොලර් 1.5 බිලියන වසර කීපයක් යනකොට අඩු ගානේ ඇමරිකන් ඩොලර් බිලියන 5කටවත් වර්ධනය කරගන්න ඔබතුමාට පුළුවන් වෙයි. මම හිතනවා ඊට ඔබතුමා ගැළපෙන ඇමතිවරයා මේකට ලැබිලා තියෙනවා. මම කුඩා තිවතු අධිකාරියේ සභාපති ලෙසත් ඉඳලා මට තියෙන අත්දැකීම අනුව තේවලට ලබා දෙන මුදල් සහනාධාර හැටියට නෙමෙයි මම නම් දකින්නේ. ඒවා ඇත්ත වශයෙන්ම අනාගත ආයෝජන සඳහා දෙන මුදල් හැටියටයි දකින්නේ. ඔබතුමාගේ අමතරව දෙන තප්පරයෙන් මම ප්‍රයෝජනයක් ගන්න ඕන එතුමාගේ අතින් දෙන එකේ
මිනිත්තු 3ක් දුන්නා දැන්
ඒක මම නැත්තම් හොඳ නැහැ නේ ඔබතුමාට මේ මම කියන්නේ මෙන්න මෙච්චරයි මේ
මිනිත්තු තුනක් දුන්නා ඉතින් පුතා
වතු සේවකීන්ට ඉඩම් දෙන එක ගෙවල් හතර දෙන එක ඉන්දියානු ණය ක්‍රමයේ යටතේ ගෙවල් දහස් ගණක් හදන්න දුන 4000ක් විතර හැදුවා ඇත්තටම තාම වතු සමාගම් වලින් මේ පර්චේස් හත දෙන්න මැලි වෙනවා මට මතකයි මම එවකට හිටපු ඇමතිත් එක්ක මං ඉඩම් ඇමති හැටියට එකඟතාවයකට ආවා ඉඩමයි ගේ දින දවසට විවෘත කරන දාට අපි සින්නක්කර ඔප්පුවත් LRC එකෙන් දෙනවා කියලා මම ඔප්පු ගාණක් දුන්නා හැම අපි ආණ්ඩුව වෙනස් වුණාට පස්සේ දැන් අලුත් ඉඩම් ඇමතුමයි ගැන උනන්දු වෙයි කියලා මං හිතනවා ඉතින් ඔබතුමාට මේ වගාව මේ කර්මාන්ත අපේ රටේ ප්‍රධානම අමාත්‍යාංශයක් සාර්ථකව කරන්න ශක්තිය ලැබෙන්න කියලා ඉල්ලා සිටින්න මගේ වචන සල්පය අවසන් කරනවා
ස්තුතියි අමතුමා ස්තුතියි මිනිත්තු 3ක් දුන්නාට කරු මරික අමතුමා
මූලාසනයේ සභාපතිතුමනි අද ඇත්ත වශයෙන්ම මේ වෙළඳ අමාත්‍යාංශයේ වැයශීර්ෂය ගන්න වෙලාවේ අපි රටේ වෙළඳාමට මොකද්ද වෙලා තියෙන්නේ කියන එක පැහැදිලිව කියන්න ඕන. දැන් රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා ජනාධිපති ධුරයට පත් වුණයින් පස්සේ රටේ ආර්ථිකයට හොඳ කලක් යාවි රටේ ආර්ථිකය දියුණු වේවි මිනිස්සුන්ගේ අතමිට සරුවේ කියලා තමයි හැමෝම කතාබහට ලක් වුණේ. නමුත් අද මේ වෙනකොට විශේෂයෙන්ම අපි දන්නවා ලෝකයේ ඕනම රටක රාජ්‍ය අංශයට වඩා පුද්ගලික අංශය තමයි ව්‍යාපාර කටයුතු වල යෙදෙන්නේ. ලාභ උපදවන්නේ, රැකියා උත්පාදනය කරන්නේ. අද මේ වෙනකොට මේ වර්තමාන ආණ්ඩුව අනුගමනය කරමින් පවතින පොලි අනුපාත සහ ආර්ථික ප්‍රතිපත්ති සහ බදු ගැහිල්ලත් එක්ක අද සම්පූර්ණයෙන්ම ආර්ථිකය හැකිලෙන තත්ත්වයක් බවට පත් වෙලා තියෙනවා. මම උදාහරණයක් ගත්තොත් සමාගම් ගැන කතා කරන්න කලින් අද පිටකොටුව වෙළඳපොළ කියලා කියන්නේ කොළඹ දිස්ත්‍රික්කයේ ඒ වගේම කොළඹින් පිටත් විශාල ප්‍රමාණයකට රැකියා අවස්ථා සපයා දෙන තැනක්. අද පිටකොටුව සහ කොටු ආශ්‍රිත වෙළඳාම සම්පූර්ණ මඩපනලා තියෙනවා. 130ට එහා ගිය පොලි අනුපාතය සහ POD එකක් TOD එකක් 130ට එහාට ගියාම ඔවුන් ආම වශයෙන් 60%ක ලාභාංශයක් තියාගන්න වෙනවා ව්‍යාපාරේ පවතින නම්. එහෙම කෙරුවත් ඒ ගේන්න ආනයනික භාණ්ඩ ගේන්න ආනයන තහනම් කිරීම සහ ඩොලර් නැති නිසා අද පිටකොටුව සම්පූර්ණයෙන්ම අකර්මණ්‍ය වෙලා ලක්ෂ ගාණක් මිනිසුන්ට ඍජු සහ වක්‍රව රැකියා කරන මිනිස්සුගේ ආදායම් නැති තත්ත්වයක් බවට පත්ලා තිනවා. ඒ නිසා සී ග්‍රේඩ් මේ පිටකොටුවේ ව්‍යාපාර කඩන් වැටිලා මධ්‍ය පරිමාණ ව්‍යාපාර කඩන් වැටිලා ඔවුන් ව්‍යාපාර වහලා සමහර සේවකයන් මැද පෙරදිග රැකියා හොයාගෙන තත්ත්වයකට පත්ලා තිනේ. ඒ වගේම තමයි SME සෙක්ටර් එක සුළුවා මධ්‍ය පරිමාණ ව්‍යාපාරිකයන් දළ වශයෙන් 85,000ක් විතර මේ රට තුළ තියෙනවා. මේ ව්‍යාපාරිකයන්ට විශේෂයෙන්ම කොරෝනා වසංගතයත් එක්ක ඔවුන්ගේ ව්‍යාපාර කඩන් වැටුණා. ඔවුන්ට ආදායම නැති වුණා. ඊට පස්සේ ඔවුන්ට මොරටෝරියම් එකක් ලබා දෙනවා කිව්වා. හැබැයි ලබා දුන්න මොරටෝරියම් එකක් නැහැ. ඒ වෙනුවට වුණේ මොකද්ද? ආනයන තහනම පැනවීම සහ ඩොලර් හිඟවීම. ඒ හරහා ඔවුන්ට ගත්තු ණය ටික ගෙවා ගන්න ව්‍යාපාරය කිරීමේ හැකියාව නැති වෙලා ගිහිල්ලා තියෙනවා. දැන් අද ඔවුන්ගේ දේපළ ගෙවල් දොරවල් සින්න වෙන තත්ත්වයකට තියෙනවා. ඒ වෙනුවට දැන් බැංකුව වලින් අලුතෙන් උපාය මාර්ගයක් කරගෙන යනවා. මොරටෝරියම් එක ලබා දෙනවා වෙනුවට ඉහළගිය පොලි අනුපාතයට අදාළව අරගත්තු ණය සහ ඒ ගෙවා ගන්න බැරි වෙච්ච පොලිය ප්‍රාග්ධනයට එකතු කරලා මේ දෙකම එකට එකතු කරලා ඉහළ පොලි අනුපාතයකට රීෂෙඩියුල් කරන්න වෙලා තියෙනවා. ඒක කරගෙන යනවා. එතකොට සමහර SME සෙක්ටර් එකේ ව්‍යාපාරිකයන්ට දැන් සිද්ධ වෙලා තියෙන්නේ වහබොන්න. ඒ නිසා අපි ඊටාම පැහැදිලිව කියන්න කැමති මේ සුළුවා මධ්‍ය පරිමාණ ව්‍යාපාර තමයි මේ ආර්ථිකයේ කොඳු නාරටිය. එතකොට 85,000 කේ ව්‍යාපාරිකයන්ගෙන් එක්කෙනෙක් ගාව 10 දෙනෙක් වැඩ කරා නම් 108,000ක් විතර වැඩ කරනවා එතන. එතකොට මේ සේවකයන්ට මොකද්ද වෙන්නේ කියන ගැන ආණ්ඩුව බලන්න ඕන. අත්ත වශයෙන්ම මේ ආයවැයෙන් අපි බලාපොරොත්තු වුණා සුළුවා මධ්‍ය පරිමාණ ව්‍යාපාරිකයන්ට උත්තේජන පැකේජයක්. ඔවුන්ගේ ව්‍යාපාර නගා හිටුවලා ඒ උපයන ලාභයෙන් නිවාස මේ උපයන ලාභයෙන් ඔවුන් අරන් තියෙන ණය වාරික ගෙවීමේ හැකියාවක් ලබා දෙයි කියලා. ඉතින් ඒක නැතිවීම ගැන කනගාටු වෙනවා මම. විශේෂයෙන්ම වෙළඳ ඇමතුමාගෙන් ඉල්ලීමක් කරනවා අවම වශයෙන් මේකට මේ ගෙවන්න කියලා ඉවරලා මේ උත්තේජන පැකේජයක් මොරටෝරියම් එකක් ලබා දීමට අවශ්‍ය කටයුතු සලසන්න කියලා ඉවරලා මම ඉල්ලීමක් කරනවා. ඒ වගේම තමයි මම කියන්න කැමති දැන් වර්තමානයේ මේ ආණ්ඩුවේ පොට්ටුවය නෙමෙයි ජනතා විමුක්ති පෙරමුණේ අයයි මේ රනිල් වික්‍රමසිංහ මහත්තයා ගයයි මහා බැංකුව අධිපතිතුමාට ගහන්න පටන් අරන් තියෙනවා. මට පොඩි සැකයක් තියෙනවා මහා බැංකුව කඩපු කාව හරි මෙතන අධිපති කෙනෙක් කරන්නද මේ වුමනා වෙන්න කියලා කරලා. ඒතර කාවද මෙතන මහා බැංකුවට ගෙන්න හදන්නේ? මහා බැංකුව අධිපතිතුමා පොලි අනුපාත සහ රටේ මූල්‍ය ප්‍රතිපත්ති පිළිබඳව ප්‍රශ්නයක් තියෙනවා නම් එතුමා ප්‍රසිද්ධිය විවේචනය කරන්නේ නැතුව මේ එතුමා විවේචනය කරනවා වෙනුවට මේ එතුමාව ගෙනල්ලා ජනාධිපති ලේකම් කාර්යාලයට හරි මුදල් අමාත්‍යාංශයට හරි ගෙනල්ලා කතා කරලා මේ ප්‍රතිපත්තිමය තීරණ එතන ගන්න ඕනේ. එහෙම නැතුව එතුමා ඊළඟ ජනාධිපතිවරණයේ පොදු අපේක්ෂකයා වෙන්න යනවා. අන්න ඒකට තමයි මේ ඔක්කොම කරන්නේ. ඒ නිසා යාට ගහන්න ඕනේ. ඒකට මේ අනෙක් පාර්ශ්වයන්ගේ උදව්ව අරගෙන කරන්න ඕනේ කියලා ඉවරලා මේ කරන වැඩේ මොකද්ද වෙන්නේ? අවසානයේදී වෙන්නේ මේ වෙනත් තැනකට යන්නේ මේක. දැන් අපි අහන්න කැමති මේකට කාද ගේන්න හදන්නේ? මහා බැංකුව අධිපති කරලා මෙයා වයින් කරලා. ඇයි රවි කරුණානායක ගේන්නද? එහෙම නැත්නම් මේ දිනේෂ් පිරක්කොඩිය ගේන්නද? එහෙනම් ඒ මොකටද ඒගොල්ලන්ව ගේන්න හදන්නේ? ඉතින් ඒ නිසා අපි දන්නවනේ මේ ගියපාර ආණ්ඩුව ආපු ගමන් උනේ මොකද්ද කියලා ඉවරලා. ඒ නිසා දැන් මේ මහා බැංකුව අධිපතිව විවේචනය කිරීම සම්බන්ධව මට නම් විශාල බයක් තියෙනවා. ඒ විවේචනය කරලා ඔහුට විරුද්ධව ජනමතයක් හදලා මේ ඔහු එලවන්න හදනවද කියලා. ඉතින් ඒ නිසා ඒ පිළිබඳව ප්‍රශ්න කරනවාම මේ අයවැයදී මේ පැවිලි කර්මාන්ත ඇමතුමත් ඉන්නවා. දැන් අත්ත වශයෙන්ම මේ මේ හාල් කිලෝ මේ සහල් ටොන් 8000ක් ගෙන්න රුපියල් මිලියන 100ක් වෙන් කරලා තියෙන කෙනා ජනාධිපතිතුමා කිව්වා. බොරු ගානක් ඒක. එතකොට මේ හාල් කිලෝ මේ ටොන් 8000කට රුපියල් මිලියන මේ 100ක් වෙන් කරනවා කියලා කියන්නේ හාල් කිලෝ රුපියල් 12500කට ගන්න වෙන්නේ. හරිද? මිලියන 100 ටොන් 8000 බෙදලා බලන්න. රුපියල් 12 ඈ මිලියන 100ක් මිලියන 100 බිලියන 100 නම් ඒක 1000න් වැඩි කරන්නේ නැහැ. කොහේ ඉන්නවද මන් දන්නේ නැහැ. මොනවා කියනවද මන් දන්නේ නැහැ මේ. හරිද? ගණන් දන්නේ නැත්තම් නිකන් ඉන්න. හරිද? මේ මිලියන 100ක් කියලා කියන්නේ මිලියන 100 බෙදීම 8000 කියන්නේ 12500යි. මෙන් වැරදිලා නැහැ. මේ මාධ්‍යත් ගියා. ෆොටෝ එක පෙන්වන්නද? මෙන්න මාධ්‍යත් ගියා ෆොටෝ එක පෙන්වන්න ඕනක්. හරිද? 12500න් මේ ඔය කිලෝවක් වෙන්නේ. ඒ නිසා මම කියන්නේ මේ අංක විද්‍යාවෙන් දත්ත විද්‍යාවෙන් බොරු කියලා නවත්තන්න එපා. ඒක හරියට අර වෛද්‍ය පීඨයක් පටන් ගන්න මිලියන 200ක් වෙන් කරා වගේ බිල්ඩින් හදන්නත් මිලියන 200ක් මදි. හරිද? ඒ නිසා අවසාන වශයෙන් කිව යුතු එකක්ම තියෙනවා මේ වැවිලි කර්මාන්ත ඇමතුමා. දැන් වැවිලි කර්මාන්ත ඇමතුමා හිටපු ජනාධිපති ගෝඨාභය රාජපක්ෂගේ ළඟින්ම හිටපු පුද්ගලයෙක්. ඔබතුමාට කිසිම චෝදනාවක් මම කරන්නේ නැහැ. හැබැයි ඔබතුමා දන්නවා ළමා රෝග විශේෂඥ වෛද්‍යවරයෙක් තමයි හිටපු ජනාධිපතිට උපදෙස් දුන්නේ මේ පෝරදානම ගැන. හරි නේද? මම එයාගෙන් ඇහුවා ඩොක්ටර් මේ මෙහෙම එකපාර කරන්න පුළුවන් නම් මේ මේ එකපාර කරන්න පුළුවන් නම් දියුණු රටවල් මේ ඇයි කරලා නැත්තේ? අඩු ගානේ කොටස් වශයෙන් හරි කරලා නැත්තේ ඇයි කියලා ඉවරලා. මොකද අපිට පේරාදෙණිය සහ රුහුණු විශ්වවිද්‍යාලයේ කෘෂි විද්‍යා මහාචාර්යවරු මේ වකුගඩ රෝග සම්බන්ධව මේ හදන චිත්‍රය පිළිබඳව දෙදින වැඩමුළුවක් පැවැත්තලා තොරතුරු ටික හරියට දුන්නා. ඒතර මම මේ ඩොක්ටර්ගෙන් අහනකොට මෙයා මට දුන්න උත්තරේ, මරික්කාර් ඔයා දන්නාද මම ජනාධිපතිතුමාට කිව්වා මේවා එකපාර කරන්න නැත්නම් ලංකාවේ හරියන්නේ නැහැ කියලා. මට ඉතින් අදෝ මුකේ hina ගියා. විනාඩියක් දෙන්න. එතකොට එයා කියන උදාහරණයකුත් දෙනවා මට. උදාහරණ දෙලා කියනවා මොකද්ද මේ අපේ මිනිස්සුලා තියන්නේ? ඇයි තේවලට පොහොර ඕන? ආ වල්නාසක ඕනේයි. ඇයි මේ නැවිල තනකොළ උගලන්නේ අකමැති හින්දලු? ඉතින් මෙන්න මෙහෙමයි වැවිලි කර්මාන්ත ඇමතුමා අපේ රටට කෙලවුනේ. අපේ රට කෙලවුනේ මෙහෙමයි. අඩු ගානේ ඔබතුමා වෛද්‍යවරයෙක්. ඔබතුමා කියපු දේ හරි අහලා තිබ්බනම් මෙහෙම වෙන්නේ නැහැ. ඒ නිසා දැන්වත් අපි ජාතික ප්‍රතිපත්තිය සඳහා හරි විශේෂඥ තොරතුරු අරගෙන මේ වැඩේ හරියට කරන්න කියලා ඉල්ලමි. මගේ කතාව අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි මන්තුමා. කරු අරවින්ද කුමාර මන්තුමා.
அவை தலைவருக்கு நன்றி. இன்று நாங்கள் பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சின் 2023 வருடத்திற்கான நிதி ஒதுக்கீடு தொடர்பான விவாதத்திலே கலந்து கொண்டிருக்கின்றோம். உண்மையிலே இன்று நாங்கள் பெருந்தோட்டங்களை பற்றி பார்க்கும்போது உண்மையிலேயே வேதனையாக இருக்கின்றது, கவலையாக இருக்கின்றது. வெள்ளைக்காரர்களால் மிக அழகாக உருவாக்கப்பட்ட தோட்டங்கள் இன்று சீரழிந்து போய் கிடப்பதை பார்க்கும்போது பெரும் மன வருத்தத்தை தருகின்றது. 1992 இவை தனியார் துறைக்கு நிர்வாகத்திற்காக கையளிக்கப்பட்ட தினத்திலே இருந்து இன்று 30 வருடங்கள் கழிந்து போன நிலையிலே தோட்ட நிலைமை பெரும் அழிவுக்கு உள்ளாக்கப்பட்டிருக்கின்றது என்பதை நான் பெரும் விசனத்தோடு இந்த உயரிய சபையிலே தெரிவிக்க விரும்புகின்றேன். தோட்டங்களின் பராமரிப்பு முற்றிலும் இல்லாதொழிக்கப்பட்டிருக்கின்றது. மிக பெருமதி வாய்ந்த கட்டிடங்கள் அழிவுக்குள்ளாகி வரும் ஒரு நிலைமை ஏற்பட்டிருக்கின்றது. பெருந்தொகையான தேயிலை தொழிற்சாலைகள், கோடிக்கணக்கில் பெருமதிமிக்க தொழிற்சாலைகள் இன்று மூடப்பட்டு அவை உளுத்து கொட்டும் ஒரு நிலைமையிலே இன்று இருப்பதை பார்க்கும்போது நாங்கள் பெரும் வேதனை அடைகின்றோம். இன்று எமது நாட்டிலே ஏற்பட்டிருக்கும் பொருளாதார நிலைமைக்கு இந்த பெருந்தோட்ட கம்பெனிகளும் ஒரு பிரதான காரணி என்பதை நான் இந்த உயரிய சபையிலே சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். ஏனெனில் எமது நாட்டிற்கு கிடைக்க வேண்டிய அந்நிய செலவாணியை வெகுவாக குறைத்ததிலே இந்த பெருந்தோட்ட கம்பெனிகளுக்கும் ஒரு பெரும் பங்கு இருக்கின்றது என்பதை நான் இந்த இடத்திலே கூறிக்கொள்ள விரும்புகின்றேன். ஆகவே இவ்வாறு தேசிய பொருளாதாரத்திலே ஒரு பாரிய வீழ்ச்சியை ஏற்படுத்துவதற்கு காரணமாக இருந்த இந்த பெருந்தோட்ட கம்பெனிக்காரர்கள் மீது வழக்கு தொடர வேண்டும், அவர்களுக்கு தண்டனை வழங்க வேண்டும், அவர்களை சிறையில் அடைக்க வேண்டும் என்பதை நான் இந்த உயரிய சபையிலே கூறிக்கொள்ள விரும்புகின்றேன். ஆகவே பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சர், இந்த விடயத்திலே நீங்கள் மிக தீவிரமாக அல்லது மிக ஆழமாக ஒரு நடவடிக்கை எடுக்க வேண்டும் என்று நான் உங்களை கேட்டுக்கொள்கின்றேன். அது மாத்திரமல்ல, இன்று பெருமளவிலான தேயிலை மலைகள் மூடப்பட்டு வருகின்றது. இவை இன்று காடாகி போயிருக்கின்றது. விலங்குகள் வசிக்கும் பகுதியாக இன்று தேயிலை தோட்டங்கள் மாறி வருகின்றன. ஆனால் நிர்வாகம் தமது பிழையை மறைப்பதற்காக, நிர்வாகம் தங்களது இயலாமையை மறைப்பதற்காக முன்வைக்கும் ஒரே காரணம், இப்பொழுது தோட்டத்திலே தொழில் செய்வதற்கு போதிய தொழிலாளர்கள் இல்லை என்ற ஒரு போலியான குற்றச்சாட்டை முன்வைக்கின்றது. இது முற்றிலும் பொய். இதில் எந்த உண்மையும் கிடையாது. ஏனெனில் எவ்வாறு தொழிலாளர்கள் அங்கே தொழில் செய்ய முடியும்? தோட்டத்திலே தொழில் வழங்காமல் போகும்போது அவர்களால் எவ்வாறு தொழில் செய்ய முடியும்? அவர்களின் வருமானம் குறையும் போது அவர்கள் எவ்வாறு இவ்வாறு தோட்ட தொழில்துறையை நம்பி இருக்க முடியும்? அதனால்தான் அவர்கள் இன்று தோட்டத்தை விட்டு வெளியேறும் ஒரு நிலைமை. அவர்கள் விரும்பி வெளியேறுவதில்லை, அவர்கள் விருப்பத்துடன் வெளியேறுவதில்லை, அவர்கள் நிர்பந்திக்கப்படுகின்றார்கள் தோட்டத்திலிருந்து வெளியேறுவதற்கு. ஆகவே இதனை நீங்கள் கவனத்தில் கொள்ள வேண்டும். ஆகவே இவ்வாறு இந்த நாட்டின் முதுகெலும்பு, இந்த நாட்டின் அள்ளிய செலவாணிக்கு வித்திடும் இந்த தோட்ட தொழில்துறையை காப்பாற்ற வேண்டிய ஒரு தார்மீக கடமையும் பொறுப்பும் எமக்கு இருக்கின்றது. இதிலே நாங்கள் அசட்டையாக இருந்துவிட்டால் எதிர்வரும் காலங்களிலே இந்த நாடு இன்னும் பாரிய பொருளாதார சிக்கலுக்கு முகம் கொடுக்கும் என்பதிலே மாற்று கருத்துக்கிடமில்லை. அதே நேரத்தில் இன்று தோட்ட தொழிலாளர்களின் சம்பளத்தை எடுத்துக்கொண்டால் மிக அற்பமான யாசகம் செய்வர்கள் கூட பெறாத ஒரு சிறிய தொகையான சம்பளமே இவர்களுக்கு இன்று
வழங்கப்பட்டுள்ளது.
தினந்தோறும் 8 மணித்தியாலங்கள் வேலை செய்தாலும் கூட தொழிற்சட்டத்திற்கு முரணாக இவர்களுக்கு அரை நாள் காண வேதனம் வழங்கப்படுகின்றது. இது சட்டத்திலே எங்குமே இல்லை. இது ஒரு சட்டத்துக்கு விரோதமான செயல்பாடு. ஆகவே இதிலும் கூட தோட்ட நிர்வாகத்திற்கு எதிராக தகுந்த நடவடிக்கை எடுக்க வேண்டும் என்று நான் இந்த இடத்திலே கேட்டுக்கொள்கின்றேன். அது மாத்திரமல்ல, இன்று தோட்ட தொழிலாளர்கள் தங்களது வீட்டு தோட்டம், வருடக்கணக்காக தசாப்தங்களாக வைத்திருந்த வீட்டுத் தோட்டங்கள் இன்று நிர்வாகத்தினால் பலவந்தமாக அபகரிக்கப்படுகின்றது. அங்கே நல்ல மரங்கள் தரிக்கப்படுகின்றது நிர்வாகத்தினால். பயிர் செய்கை அளிக்கப்பட்டு பலவந்தமாக நிர்வாகங்கள் அவற்றை கையெழுக்கும் ஒரு கைங்கரை தெளிப்பொழுது மேற்கொண்டு வருகின்றார்கள். இது சட்டவிரோதமான செயல்பாடு. நீதிமன்றத்திற்கு மாத்திரமே எவராலும் பாவிக்கப்படும் அல்லது அவர்களினால் விவசாயம் செய்யும் காணியை மீண்டும் பெற்றுக் கொள்வதற்கான அதிகாரம் இருக்கின்றது. ஆனால் இன்று தோட்ட நிர்வாகங்கள் அவ்வாறு இல்லை, தாண்டோதித்தனமாக செயல்படுகின்றது. இங்கே ஒரு கவலைக்குரிய விடயம் என்னவென்றால், அந்தந்த பிரதேசத்தில் இருக்கும் காவல் நிலையமும் தோட்ட நிர்வாகத்திற்கு சார்பாக நடந்து கொள்வதுதான் இங்கே நமக்கு விசனத்தை தருகின்றது. ஆகவே இந்த விடயத்திலே அனைவரும் ஒன்றாக இணைந்து செயல்பட வேண்டும். Honorable sir, we are ashamed to see the state of the plantation today. Honorable sir, we as representative of the plantation community, we are internally crying to see how workers are ill-treated, how workers are tortured today. It has to be stopped, Honorable Sir. You must take appropriate action to stop this nonsense by the plantation companies. Not only that.
Honorable Member, wind up, please.
One more minute, sir. Not only that, sir. You have another unit in your ministry, Plantation Management Monitoring Division. Is this division monitoring the management of the estates? No, it's not doing that. It has become an agent of the companies. So you must pay your personal attention toward this division and see whether this division is performing or whether the division is working according to the according to how they are asked to work. No, it is not happening. You must personally scrutinize and monitor the PMMD. Whenever the plantation management wants to send someone out of their residence, out of their land,
please
they are
up.
Not working justifiably. They are listening, wait, just once. Absolutely listening to the plantation management and taking action to suit the convenience
thank
of
you.
The
thank you,
this nonsense has to be stopped, Honorable Sir. You must personally look into this and put a full stop to this. Thank you so much.
Thank you. Garu Amuthuma.
I'll seriously look into his grievances that he had and I will take necessary actions as per the request of his. Thank you.
Thank you. Garu Suresh Vadivel Mathuthuma.
கௌரவத்துக்குரிய சபையை தலைமையில் தாங்கி நடத்திக் கொண்டிருக்கின்ற உறுப்பினர்களே, இன்று மலையகம் சம்பந்தமாக விசேடமாக மிக முக்கியமான ஒரு அமைச்சான பெருந்தோட்டத்துறை அமைச்சு சம்பந்தமான இந்த குறுநிலை விவாதத்திலே என்னுடைய தொப்புள் கொடி உறவுகள் சார்பாக கலந்து கொண்டு மகிழ்ச்சி அடைகின்றேன். காத்தவன் தின்றது போக கல்வன் தின்றது போக கண்டவன் தின்றது போக பறவைகள் தின்றது போக எனக்கும் கொஞ்சம் விளையணும் சாமி என ஒரு தோட்டத் தொழிலாளின் வாயிலிருந்து வருகின்ற வார்த்தைகளை விட பெரிய வாழ்க்கை வேதம் எதுவுமே இருக்க முடியாது. 200 வருடங்களாக மலையத்திற்கு பெயர் பெற்றுக் கொடுத்து 200 வருடமாக இந்த நாட்டிற்கு அந்நிய செலாவணியை பெற்றுக் கொடுத்த ஒரு சமூகம் தன்னை முழுமையாக அர்ப்பணித்து ஒரு தொழில்துறையை வளர்ப்பிலே முழுமையாக ஈடுபட்டுக் கொண்டிருக்கின்ற ஒரு சமூகம், கௌரவிக்கப்பட வேண்டிய ஒரு சமூகம். ஆனால் இன்று இந்த நாட்டிலே நிலவுகின்ற பொருளாதார பிரச்சினைக்கு வங்குரோத்து பிரச்சினைக்கு ஒரு கடுகளை வேணும் காரணம் அல்லாதவர்கள் நாங்கள் காரணவாளிகள் அல்ல. இந்த நாடு இன்றைக்கு இந்த நிலைமையில் இருக்கிறது காரணம் நாங்கள் அல்ல. ஆனால் ஆகவும் மிக படுமோசமாக பாதிக்கப்பட்டுக் கொண்டிருப்பவர்கள் என்னுடைய பாட்டாளி மக்களாக இருக்கின்றார்கள். வேதனையுடன் தெரிவித்துக் கொள்கின்றேன். இந்த பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சை இப்போது வைத்துக் கொண்டிருக்கின்ற கௌரவ ரமேஷ் பத்ரன் அமைச்சர் அவர்கள் மிக திறமையான முறையிலே நேர்மையான முறையிலே சேவை செய்கின்றார் என்பதில் இந்த விதமான சந்தேகம் கிடையாது. அவருக்கு எங்களுடைய வாழ்த்துக்கள். இருந்த போதிலும் கடந்த காலமாக பல தசாப்த காலமாக இந்த அமைச்சின் மூலமாக நடைபெற்ற ஒரு சிறிய விடயம், 1992 இந்த நாட்டில் இருக்கின்ற 25 மாவட்டங்களிலே 10 மாவட்டங்களிலே தோட்டங்கள் இருக்கின்றது. கௌரவ அமைச்சர்களே, இந்த 10 மாவட்டங்கள் இருக்கின்ற தோட்டங்களை JDB SPC உசவசம் என்கின்ற இந்த காணிகளை 22 கம்பெனிகளுக்கு பொறுப்பு கொடுத்தார்கள். இந்த 22 கம்பெனிகளாக பிரித்த காரணம் அரசாங்கத்துக்கு செய்ய முடியாத காரணத்தினால் அவர்கள் குத்தகை கொடுத்தார்கள். பெருந்தோட்ட கம்பெனி என்ன செய்திருக்கின்றன, 22 கம்பெனிகளும் அந்த கொடுக்கும்போது இருந்த காணி அளவு இப்ப இருக்கின்றதா, கொடுக்கும்போது இருந்த தொழிலாளிகள் இருக்கின்றார்களா, 9000 ஹெக்டர்கள் அன்றி முழுமையாக பயன்படுத்தாத முறையிலே மலையத்தில் இருக்கின்றது 9000 ஹெக்டேர் காணிகள். 22 கம்பிகளுடைய உரிமையாளர்கள் கௌரவ அமைச்சர் அவர்களே, நான்கே நான்கு பேர்தான் இந்த முழு மலையகத்தையும் ஆட்சி செய்கின்றார்கள். 22 கம்பெனி போய் பல கம்பெனிகளுக்கு ஒரே டைரக்டர், ஒரே சேர்மன் இன்னைக்கு அவர்கள் செய்து கொண்டிருக்கின்றார்கள். அது வேற ஒரு அரசாங்கம், வேற ஒரு மோனோபோலி, ஒரு மாபியா. 12 லட்சம் மக்கள் 1992 கௌரவ அமைச்சர் அவர்களே, 12 லட்சம் தோட்ட தொழிலாளர்கள் இருந்த இந்த பெருந்தோட்டங்கள் இன்று வெறுமனே 143,000 பேர். 143,000 பேர், 12 லட்சம் வேலை செய்த மக்களுடைய காணியை பராமரிப்பது நடைமுறைக்கு சாத்தியப்படக்கூடிய விடயம் அல்ல. இன்னைக்கு அதன் காரணத்தினால்தான் இந்த காணிகள் எல்லாம் அனைத்துமே இன்னைக்கு பயன்படுத்த முறையிலே காடுகளாக்கப்பட்டிருக்கின்றது. தோட்ட தொழிற்சாலைகள் எல்லாம் சைலண்ட் ஃபேக்டரி, அழகாக கூறுகின்றார்கள் சைலண்ட் ஃபேக்டரி. அந்த இரும்பு எல்லாம் எடுத்து விட்டுவிட்டு தொழிற்சாலை
மூடிவிட்டு
92 அரசாங்கத்தால் கொடுக்கப்பட்ட காணிகளை மூடிவிட்டு இன்னைக்கு சைலண்ட் ஃபேக்டரி கூறுகின்றார்கள். அது மட்டுமல்ல, இன்னைக்கு தோட்ட தொழிலாளர் வஞ்சிக்கின்ற இந்த நிர்வாகத்துக்கு எதிராக இந்த அரசாங்கம், பாராளுமன்றம், கௌரவ அமைச்சர்களே, நீங்களும் தொழில் அமைச்சர்களும் இச்சம்பந்தமாக நடவடிக்கை எடுக்க வேண்டும். அவர்கள் முழுமையாக முழு சட்டத்தையும் மீறி, மனித உரிமையை மீறி நடந்து கொண்டிருக்கிற சூழ்நிலை, இதை ஜீரணித்துக் கொள்ள முடியாத அளவுக்கு மக்கள் துன்பப்பட்டுக் கொண்டிருக்கிறார்கள். வேறொரு சட்டம், இங்கு விவசாயத்தை பற்றி பேசுகின்றோம், பொருளாதாரத்தை பேசுகின்றோம், அங்கு புலாமரத்தையும் வாழமரத்தையும் பெருந்தோட்ட மக்கள் காணிகளை தோட்ட அதிகாரிகள் போலீஸ் நிலைய உதவியோடு கழட்டி வீசுகின்றார்கள், வஞ்சிக்கின்றார்கள், இன்னொரு பிரச்சனைக்கு ஆளாக்கின்றார்கள். மன ரீதியாக, உடல் ரீதியாக இன்னைக்கு மலையக மக்கள், பெருந்தோட்ட மக்கள் பாதிக்கப்பட்டுக் கொண்டிருக்கின்றார்கள். என்ன காரணம், எப்படி இதை செயல்படுத்த முடியும்? இவ்வளவு பெரிய ஒரு நாட்டிலே 10 மாவட்டங்களை வேறு 4 தனியார் கண்களுக்கு கொடுத்துவிட்டு அவர்கள் இந்த அரசாங்கத்தை விட ஆக கூடுதலான பவர் அவர்களுக்கு இருக்கின்றது, சட்டம் இருக்கின்றது, அந்த அளவுக்கு அவர் செய்து கொண்டிருக்கின்றார்கள். ஆகவே போலீஸ் அமைச்சருக்கும் பொறுப்பு இருக்கின்றது. For industrial disputes, it should be discussed with the labor ministry. But the police, the OICs are involving now. The police people are involving the industrial disputes. Land dispute is settling by the police station. The companies are not recognized the trade unions. They are violating the labor law. They are violating this country law. The international labor law also, they are violating. Only 3 or 4 people maintaining the entire plantation. Only 2 or 4, 3 companies, same director board. The government hand out to these companies, the estates to the companies, because government can't manage. They are leased out. Now they are subleased. Now different new director boards come. Ultimately, Ceylon tea gone to dog. சல்லிகா நானே, சல்லிகா தமாய்
தேகாக்கியானே
விசேஷ கரண்டி பாடுவன கம்பெனி ஆப்பு பாரகண்ட மேக்கு முன்னர் வெடப்பில கரண்ட கரை மொத்தமா மேக அபராதம், ஜாத்திக அபராதம், மேக தேசபாலன கதாவக்னவே, மேக ஆண்டு பக்ஷ விபக்ஷ கதாவக்னவே, மேக ரஜே வஸ்துவட்டிக கலைய கரணுவா, விநாச கரணுவா, மேக உபத்துமாய் நாத்து மேக அரகன பலன கவதாரி சாக்கத்தார கதாகன, மே ஐத்திகார வேணாதிக்கா, ஐத்திகார வேணாதனே, சிஇஓ என்ன கம்பெனி துணக்கடை சிஇஓ, 8 லட்சம் படி படி சாக்கச்சா சிஇஓ என்ன, லபணமா சாக்கச்சாவது ஏ சிஇஓ ஐத்திகார மாத்திரம் என்னோட ஏரிஜாய மாத்தியா என்னோட அப்ப தம்மிக்க வர்ற மாத்தியா என்னோட அப்ப நாணயக்கார மாத்தியா என்னோட எத்துக்கொண்டாரி கவலாத்தன கவலாத்த என்ன ஏழட்ட ஜனாதிபதி கூட பவர்த்தினோம், ஏழட்ட ஜனாதிபதி கூட பவர்த்தினோம்,
Honorable Presiding Member, I think we are debating very important 3 ministries today. I want to speak a word or two about the Ministry of Trade, Commerce and Food and Security. I think a lot of the members spoke about the Ministry of Plantations very emotionally. But I also feel that the Ministry of Trade and Commerce and Food Security is also of great importance. Now, Honorable Member S.M. Marika stated how the small and medium industries in Sri Lanka are suffering. I cannot agree with him more, and I do agree with him that due to the these economic circumstances and us not opening up our restricting our imports, these small and medium enterprises are suffering. But this is only a temporary measure in order to improve our financial terms, and I feel that no sooner there's macroeconomic stability, we should open up our economy. And we need to not just open up our economy, we need to learn lessons from our neighbouring countries, and we need to rigorously follow policies in order to improve our trade. And we also need to realise that trade is a good thing. It betters our lives, it gives us variety, and also the quality of life tends to drastically improve where there is trade. But more so, I think trade is important because of the economic common sense it makes. If you look at in the year 2000, the export of the export to the GDP ratio of Sri Lanka was 39%. In other words, 39% of the GDP consisted of exports of goods and services. This particular ratio of exports has diminished to less than 16% of the GDP in 2020. In comparison, the other regional economies, Singapore has about 60%, Vietnam 75%, South Korea 42%. And the lessons which we learned is that we need to improve our exports. If you look at the history since the liberalization of the economy in 1978, we had 750 million worth of exports in 1978, but it has only increased to 12.5 billion recently. And we have been stuck in this number, about 10 to 12 billion, for the last so many years. In contrast, I remember in Vietnam in 1991, I stand to be corrected, had the same amount of trade as we did, about 2.5 billion or 2.4 billion worth of exports. But now Vietnam generates more than 335 billion worth of trade. So where did we go wrong? I feel that we need to liberalize the trade policies. We need to go for more FTAs, and we need to go for more PTAs. We have signed a few FTAs with India and Pakistan. But even if you look at these FTAs in particular, the one with India is working well, but it can work much better. The one with Pakistan, at the time when we entered into the agreement with Pakistan, our trade between Pakistan and Sri Lanka was about 150 million US. After 17 or 18 years, now we see that the trade has increased to about 500 million. So even if an FTA was not there, I believe that there would have been a natural growth of about 350 million given the time which has taken place. So in order to do this, we need to not just, although we get into FTAs, it doesn't necessarily mean that trade will take place. So in order to for trade to take place, we need to have a gamut of changes which in locally. Our global labor laws needs to be changed. We need to cut the red tape and the bureaucracy. We need to move up the ease of doing business index. We need to curb corruption. And if we only take these measures seriously, and if we ensure that these measures are carried out rigorously, that we can improve trade. And also, I think we also need to get into trade agreements such as the RCEP countries. If you look how trade is taking right now, if you look at a simple thing as even an Apple phone, I believe that the parts of the phone are manufactured in so many different countries all over the world. So we need to get into these agreements such as the RCEP, thereby giving us access to the supply chains. And also I'm glad that the President has embarked on establishing a task force in order to increase trade. and I believe that he has put a good secretary in place.
Honourable Minister, you have 2 minutes left.
In order to expedite our trade negotiations. And I also feel, Honourable Presiding Member, that time is running out. So we need to move fast. I know trade agreements take considerable amount of time, but if you look at our neighbours, India has got into a trade agreement with UK. India has got into a trade agreement with Australia. And we were aspiring to, when we signed the trade agreement with India, that Indian companies will come over here, establish factories, and use the FTAs which we were planning to sign and make use of the land over here. But the reverse will be happening, because the Sri Lankan companies will now be looking at India and trying to utilize the FTAs which India has signed. So I think, although I know it is kind of it's also kind of ironic to talk about trade at a time where we have restricted imports. But I hope that, you know, the situation improves.
Honourable Minister, wind up, please.
We can liberalise our import restrictions, because we also need to understand that trade is a two-way street. We can't only be exporting, we need to be importing too. And no sooner we do that, I wish the Commerce Department all the very best, and the Minister all the very best in concluding these the FTAs and the PTAs which has been proposed. And the Foreign Ministry, for its part, will work very closely with these ministries, and whatever the support which is needed in order to finalise these FTAs and the PTAs, we will certainly provide our support. Thank you, Honourable Presiding Member.